આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
Jesus.
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
શાળાના આચાર્ય શ્રી મહેતા અને બીજા એક ભાઈ શાળાના ક્રીડાંગણ પાસેથી પસાર થઈ રહ્યા હતા. બંને શાળા સંબંધી કંઈક વાત કરતા હતા. એકાએક તેમણે તીણો અને સ્પષ્ટ અવાજ સંભળાયો. અવાજ હતો નહીં. આટલા મક્કમપણે અને જોરથી મેં કોઈને પણ ના કહેતા સાંભળ્યું નથી, મહેતા સાહેબ સાથે ચાલતા ભાઈએ કહ્યું. રમતગમતના મેદાનમાં ઊભા રહેલા છોકરાઓ તરફ જોતા મહેતા સાહેબ બોલ્યા, આવી રીતે મોટે ભાગે ના કોઈ નથી સાંભળતું. આ છોકરો જે આટલા જોરથી ના કહે છે તે એટલી જ દ્રઢતાથી હા પણ કહી શકે. ભણવા સાથે રમતગમતમાં પણ આ છોકરો સૌથી હોશિયાર છે. મા બાપ વિનાનો આ છોકરો અહીંથી 2 માઇલ દૂર તેના કાકા સાથે રહે છે. રોજ સવારે તે પોતાની સાથે બપોરનું ભોજન લઈ આવે છે. સાંજે શાળા છૂટ્યા પછી તે પોતાના ગરીબ કાકાને મદદરૂપ થવા બહારના પરચુરણ કામ કરી ચાલતો ઘેર જાય છે. ઘેર હોય ત્યારે તે તેના કાકાના ખેતરમાં મહેનત કરતો હોય છે. આવા છોકરા ભાગ્યે જ જોવા મળે છે. હું તેને જોવા ઈચ્છું છું. ચાલો આપણે તેની પાસે જઈએ. એમ કહેતા મહેતા સાહેબ મેદાનના એક દરવાજા તરફ ચાલ્યા. કેટલાક છોકરાઓ ત્યાં કોઈક વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. મારે આ બાબતમાં કંઈક કરવાનું નથી. હું જે કોઈ વાત માટે ના કહી દઉં પછી મારે તેની સાથે કંઈ પણ નિસ્બત રહે નહીં. પણ તેમાં તારે આટલા જોરથી બૂમ પાડવાની શી જરૂર હતી? પાસે ઊભેલા છોકરાએ ચીડાઈને કહ્યું. હું ઈચ્છું છું કે અહીં ઊભેલા બધા મારો વિરોધ સાંભળી લે. મને જે અયોગ્ય લાગે છે તે મારાથી નહીં થાય. હું તાળી પીવા માગતો નથી. તું તો નર્યો વેદ્યો જ રહ્યો. અમસ્તા જ મજાક ખાતર આપણે આ વ્યવસ્થા કરી અને તું રંગમાં ભંગ પાડી રહ્યો છે. મારે કોઈ પણ ખોટું કામ કરવું નથી. મેં તો પહેલેથી જ ના પાડી હતી. અને જો હવે રંગમાં ભંગ પડ્યા જેવું લાગતું હોય તો તે માટે હું જવાબદાર નથી. આનંદ, જરા અહીં આવ, મારે તારે થોડું કામ છે, સાહેબે કહ્યું. આનંદે કહ્યું, હા સાહેબ. એ કહેતા દરવાજા નજીક આવ્યો અને નમ્રતાપૂર્વક મહેતા સાહેબ સામે ઊભો રહ્યો. આનંદ, મેં સાંભળ્યું કે તારા કાકાના આંબાવાડિયામાં ખૂબ જ સારી કેરીઓ થાય છે. શું તેઓ મને કેરીઓ વેચાતી આપે ખરા કે? સાહેબ, મારા કાકાએ કેરીઓ તો વેચી નાખી છે, પણ મારે માટે તેમણે થોડીક રાખી મૂકી છે. સાહેબ, તમે મારી પાસેથી કેરીઓ ખરીદશો? હા, તું કેરીઓ મારે ઘેર લઈ આવજે અને તેની કિંમત લઈ લેજે. મહેતા સાહેબ સાથે આવનાર ભાઈ ટીકી ટીકીને આનંદ તરફ જોઈ રહ્યા હતા. આનંદ ગયો કે તરત તેમણે પોતાની ડાયરીમાં મહેતા સાહેબને પૂછી આનંદના ઘરનું સરનામું લખી લીધું. આનંદને ખ્યાલ ન હતો કે આજે તેનું ભવિષ્ય સુરક્ષિત થયું હતું. મહેતા સાહેબ સાથે આવનાર વ્યક્તિના પરિચયમાં થોડાક વર્ષો પછી તે આવવાનો હતો. આનંદ જ્યારે મોટો થયો ત્યારે તેને એક મોટી ઓફિસમાં ઊંચા પગારની નોકરી મળી. પહેલે જ દિવસે આનંદના સાહેબે તેને કહ્યું, જાણે છે આનંદ, મેં તારી આ જગ્યા ઉપર શા માટે નિમણૂક કરી છે? હું જાણું છું કે તું મક્કમ મનનો છે. જરૂર પડીએ તું મક્કમતાથી અને નિડરપણે ના પણ કહી શકે છે. તને તો યાદ નહીં હોય આનંદ, પણ મેં તને સૌ પ્રથમ ના બોલતો જ સાંભળ્યો હતો. હિંમતના અભાવે ઘણા માણસો તારી જેમ ના કહી શકતા નથી. તેઓ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય આપી શકતા નથી, તેથી તેઓ પોતાની મરજી મુજબ વર્તી શકતા નથી. સત્ય ખાતર જેઓ હા કે ના કહેતા ડરતા નથી તેઓ આગળ જતા મહાપુરુષો બને છે. તો મિત્રો, આજે તમે પણ આ બોધ લઈ લો આ વાર્તાથી કે ના શબ્દ કહેવાથી તમે ડરતા નહીં. જે સાચું હોય તેનો સાથ આપો અને જે ખોટું હોય તેનો સાથ કદી ના આપો. આ જ અમારી પ્રાર્થના છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તારો છું ઓ ક્રિસ્માનું તારી વાત, કાકે તે કીધી છે પ્રી, તો પણ આવું હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહીશ ની રાખ મને સ્થાન. નામ પાસે હે પ્રભુ જાતે મોજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ જાતે મૂળવાન રાખવાહ્યું મુજને અર્પિત કર તારી સેવા કાજ તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ તારી મરજી મુજ થાય રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માઠ મોત્સાહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાહ્યું ઘડી ભર જો હું મળું તારી સાથ શાંતિ મુજ દિલને વળે જ્યારે આરાધું તને ઓ મુજનાથ મળું જે મિત્રો મળે રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાહ્યું સમજી શકુના ઊંડો પ્યાર જ્યાં લગા જગમાં છે વસ જોઈ શકીશ હું તારો હર્ષ પાર જ્યારે આવેશ તારી પાસ રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાહ્યું
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
પ્રાર્થના એટલે આપણા હકની તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ અંગેની આપણી ઈચ્છાઓ દેવને નમ્ર તથા ખાતરી સાથે સોંપવી કે આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થી દ્વારા આપણને તે પ્રાપ્ત થાય છે અને પ્રાર્થનાનો ઉત્તર મળે છે. શું આજે આપણે આપણા પરિવારની અંદર પ્રાર્થના કરીએ છીએ? શું આજે આપણે આપણા વ્યક્તિગત પ્રાર્થનાની અંદર પ્રભુ માટે સમય કાઢીએ છીએ? પ્રાર્થના એટલે દેવની સાથે વાતચીત કરવું. પ્રાર્થના એટલે આત્મિક ખોરાક કહેવામાં આવે છે. પ્રાર્થનાની જરૂરિયાત આજે દરેક વ્યક્તિને હોય છે અને હંમેશા દેવને પ્રાર્થના કરવી જોઈએ. લોક તેનો 18મો અધ્યાય અને 1 કલમમાં આપણને જોવા મળે છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. આપણા જીવનમાં ઘણી બધી બાબતોની જરૂરિયાતો હોય છે અને તે આપણે કામોથી, પૈસાથી, કિંમતી વસ્તુઓથી તે સર્વ જરૂરિયાતોને આપણે પૂરી કરી શકીએ છીએ. પરંતુ ઘણી એવી જરૂરિયાતોને આપણે પૂરી કરવાને લાખો કોશિશો કરીએ છીએ પણ તેમાંથી નીકળવું મુશ્કેલ લાગે છે અને એવા સમયે પ્રાર્થનાની સહાયતાથી તે આપણને દૂર કરી શકવા માટે દેવ મદદ કરે છે. લુક તેનો પહેલો અધ્યાય અને એક થી આગળ આપણે વાંચીએ છીએ ત્યાં આપણને જોવા મળે છે એક વિધવા ન્યાયાધીશ પાસે ન્યાય માગવા માટે જાય છે. અને વિધવા હતી, તેની પાસે ઘણી વસ્તુઓ નહીં હતી, પરંતુ તે વિધવા ન્યાયાધીશ પાસે એક વખત જતી નથી, પણ જ્યાં સુધી તેને ન્યાય મળે છે ત્યાં લગી તે જાય છે અને ન્યાય માગે છે. ન્યાયાધીશ જ્યાં લગી ન્યાય આપે છે ત્યાં લગી જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એક સમય અથવા થોડો સમય નહીં પણ તેનો જવાબ મળે ત્યાં સુધી પ્રાર્થના કરવી. યશયા 59 અધ્યાય 1 જોવા મળે છે કે દેવનો કાન મંદ થઈ ગયો નથી કે તે સાંભળી ન શકે, તે દરેકની પ્રાર્થના સાંભળે છે અને ઉત્તર આપે છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જ્યારે પ્રાર્થનામાં બેસીએ ત્યારે ઘણા જરૂરિયાતમંદ લોકોને માટે પ્રાર્થના કરવી જોઈએ, માંદાઓ માટે પ્રાર્થના કરવી જોઈએ, અધિકારીઓને માટે પ્રાર્થના કરવી જોઈએ, મુસાફરીઓને માટે પ્રાર્થના કરવી જોઈએ, જેઓ દુઃખમાં છે તેઓને માટે પ્રાર્થના કરીએ, અને જેઓ બીમારીની અંદર પીડાય છે એવા લોકો માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના આપણે આપણા આજુબાજુ રહેતા અડોશી પડોશી સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ, આપણા જીવન જરૂરિયાતીઓની માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના પહેલો સમુવેલ તેનો પહેલો અધ્યાય અને 12-13 સુધીમાં આપણને જોવા મળે છે કે આપણી પ્રાર્થના એક નમ્ર હોવી જોઈએ, આપણી પ્રાર્થના દેવના આગળ કબૂલ થાય અને તે પ્રાર્થનાનો જવાબ આપણને મળે એવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. હાન્ના નામની એક સ્ત્રીએ તેના જીવન જરૂરિયાતી માટે પ્રાર્થના કરી હતી અને તેની પ્રાર્થના નમ્ર તથા પોતાના મનમાં એક નમ્રતાથી દેવને પ્રગટ કરવામાં આવી. હાન્નાની પ્રાર્થના પ્રભુની આગળ માન્યતારૂપ સાબિત થઈ. તેની પ્રાર્થનામાં શોક અને રુદન હતો અને તેની માંગણી દેવની હજુરમાં કબૂલ કરવામાં આવી. તેની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને પ્રાર્થનાનો ઉત્તર મળ્યો. આપણો દેવ શાંતિનો છે, આપણો દેવ વ્યવસ્થાનો છે, તેને શાંતિથી તથા વ્યવસ્થાથી પ્રાર્થના કરવી જોઈએ. યશયા 65 અધ્યાય 24 આપણને એવું લખવામાં આવ્યું છે કે દેવ દરેક જગ્યા પર હાજરી આપે છે અને સર્વ પૃથ્વીઓને તે નિહાળે છે. જ્યારે કોઈ પણ માણસ વ્યક્તિ દેવની પ્રાર્થના કરે તે પહેલાં તે સાંભળી લેશે અને ઉત્તર આપશે, અને જેવો બોલતા હશે એટલામાં તેઓનો હું સાંભળીશ, અને તેઓ બોલતા હશે પ્રાર્થના કરતા હશે તે પહેલાં હું તેઓનું સાંભળીશ. કેટલો મહાન પરમેશ્વર છે કે તેણે પ્રાર્થના કરનારને ઉત્તર તરત આપ, કેટલો મહાન પરમેશ્વર છે કે તે પ્રાર્થનાનો ઉત્તર આપે છે. પણ આપણી પ્રાર્થનામાં હંમેશા જે કઈ જરૂરિયાતો હોય અને વિનંતી તેને માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણી પ્રાર્થનામાં હંમેશા બીજાઓની ભૂલ કાઢવી નહીં, પોતાના દેવના નજરમાં સારા દેખાવાની ઈચ્છાઓ રાખવી નહીં, આપણા સારા વર્તનની તારીફો બીજાઓ સાથે સરખાવવી નહીં, પોતાની સ્તુતિ કરવી નહીં, પણ દાનીનો જેવો પોતાનો પાપોની કબૂલાત કરવી જરૂરી છે. દેવ પાપીઓનો હંમેશા પશ્ચાતાપની ઈચ્છા રાખે છે. પ્રાર્થના હંમેશા આપણે કરવી જોઈએ. હોસ્પિટલમાં પડેલા દુઃખીઓ, બીમારીઓ, આપણા આજુબાજુની અંદર બીમારીથી પીડાતા લોકોને માટે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના એક યથાયોગ્ય હોવી જોઈએ. આપણી પ્રાર્થના દેવના આગળ માન્ય થાય એ માટે આપણે નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ. નમ્ર લોકો પૃથ્વીનો વતન પામશે અને પૃથ્વીના દરેક એક વ્યક્તિએ નમ્ર હોવું આજે જરૂરી છે. આજે આ સમયે આપણે પ્રાર્થના કરીએ. આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરનાર અમારા જીવતા અને જાગતા પ્રભુજી, અમે તમારી આગળ ફરીથી વિનંતી કરીએ છીએ. આજનું વચન અમે શીખ્યા કે આ જગતમાં અમને પ્રાર્થનાની જરૂર છે, ત્યારે પ્રભુ અમને સર્વ સમયે પ્રાર્થના અમે તમને વિનંતી કરી શકીએ, અને આ પ્રાર્થનાથી અમારા જે કંઈ જીવન જરૂરિયાત હોય પ્રભુ એ અમને મળી શકે. એટલા માટે આજની પ્રાર્થના તમે સાંભળો, સ્વીકાર કરો અને એ પ્રમાણે અમને જીવન જીવવા માટે મદદ કરો. પ્રાર્થના ઈસુ પ્રભુ અમે તમારા નામમાં માંગીએ છીએ, આમેન.
વાદસ્તમ પાસરાખ મને પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે, તારણ કરવા સૌનું થામની માય, થામની માય હું હર ખાઉં સદા, જ્યાં ને નટા નમ્રતારનાર સુણ મુજ દેન પોકાર બીજાઓ ને ખબર લે વિશ્વાસ કરી તુજ મુખનું શોધના ભાંગે તાતા સાજો કરી તુજ કૃપાએ
હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેબ્રિટી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.